ભગવત કથા અવતારોની અને ભક્તોની કથા ભગવત અવતારની કથા સાંભળવી એ આપણા માટે ધન્ય ભાગ્ય તો છે જ, પણ દેવતાઓ અને સકલ તીર્થો પણ આ કથા સાંભળવા આવતા હોય છે, પણ આપણે જોઈ શકતા નથી હોતા.
જય દિન રામ જનમ શ્રુતિ ગાવહી, જય દિન રામ જનમ શ્રુતિ ગાવહી, તીરથ સકલ તહાં ચલી આવહી, તીરથ સકલ તહાં ચલી આવહી.
દેવતાઓ અને તીર્થો પણ ભગવત અવતારની કથા સાંભળવા આવે છે. ભાગવતમાં ભગવાનના અવતાર પ્રાગટ્યની કથા છે, સાથે સાથે ભક્તોની પણ કથા છે. ભગવાન સ્વામિનારાયણ વિશે હમણાં સાંભળ્યું, એના પહેલા પ્રહલાદ ચરિત્ર આપણે સાંભળ્યું. શ્રીમદ ભાગવતમાં બે બાલ ભક્તો છે, પ્રસિદ્ધ છે. પ્રહલાદજી નિષ્કામ ભક્તનું પ્રતીક છે. નિષ્કામ ભક્ત થવું તો પ્રહલાદ જેવા થવું, પણ એ અતિ કઠણ છે. એટલે પહેલેથી જ ઘણા લોકો કહેતા હોય છે કે અમે તો સકામ છીએ, સારા છીએ. પરંતુ ભાગવતમાં બીજું ચરિત્ર છે, ધ્રુવ ચરિત્ર છે, એ એમ બતાવે છે કે સકામ થવું ને તો પણ ધ્રુવ જેવા થવું. ધ્રુવે એવી કઈ ઈચ્છા નહોતી કરી, મારી ભેંસ દોવા નથી દેતી એટલે દોવા દઈએ. આપણી સકામતા પણ બહુ હાસ્યાસ્પદ હોય છે. ધ્રુવની સકામતા પણ પરમાત્માની નિષ્ઠામૂલક છે. અને છેવટે પાછા એ પરમ નિષ્કામ થયા છે, પશ્ચાતાપ થયો છે. ધ્રુવ ચરિત્ર વિચાર કરતા કરી મૂકે, પ્રહલાદ ચરિત્ર પણ વિચાર કરતા મૂકી દે. એમ કહેવાય કે સાગરને કિનારે સંતો ચર્ચા કરતા હતા ભગવત કથાની. એ ચર્ચામાં ધ્રુવ ચરિત્રની ચર્ચા નીકળી. ત્યારે એક સંતે થોડો આક્રોશ વ્યક્ત કર્યો કે મને આમાં ભગવાનનો અન્યાય બહુ દેખાય છે. 6 વર્ષનું બાળક અને 6 મહિનામાં એને ભગવાન સાક્ષાત પધારી અને પોતાના શ્રી વિગ્રહનું દર્શન આપે, અને આપણે ઘરડા બુઢા થઈ ગયા, તૂટી ગયા, તો હજી ભગવાનનું દર્શન થતું નથી, ભગવાન દર્શન આપતો નથી. આ ઘોર અન્યાય છે ભગવાનના ઘરનો. એટલે બીજા સંતે બહુ સરસ કહ્યું કે આપણે ઘરડા થયા છીએ, વૃદ્ધ થયા છીએ, વડીલ છીએ, મોટા છીએ, એનું જે અભિમાન છે ને, એટલે જ ભગવાન દર્શન નથી આપતો. વયનું અભિમાન સ્વાભાવિક છે. એટલે જ રામાનંદ સ્વામીએ ભુજથી જે પત્ર લખ્યો લોજમાં, એમાં કહ્યું હતું કે તમે સંતો બધા વયમાં મોટા છો અને નીલકંઠ વર્ણી વયમાં નાના છે, પણ એવો ભેદ મનમાં લાવશો નહીં. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને એક હરિભક્ત વેરાવળના પોતાને ઘેરે પધરામણી માટે લઈ ગયેલા. પૂજન અર્ચન થઈ ગયું પછી એમણે સ્વામીને કહ્યું, ત્યારે સ્વામીને કે સ્વામી પૂછું તો કે પૂછો કે તમને ભગવાનનું દર્શન થયું છે? સ્વામી કે આ તમે પ્રશ્ન એવો પૂછો ને કે એમાં કઈ બોલાય નહીં, પણ પછી પેલા હરિભક્ત બોલાય જોવા જેવું છે. એ કહ્યું, હું એમ કહું છું શાસ્ત્રીજી, તમને દર્શન ન થયું હોય. સ્વામી કે એવી તમને કઈ રીતે ખાતરી પડે? તો કે હું 70 વર્ષનો થયો તો મને નથી થયું, તમે છોકરું છો, 35 વર્ષના છો, હવે તમને ક્યાંથી થયું હોય? એટલે આ ભાઈ નારાયણ ભગત કહે છે કે મોટા તો ખીજડાય હોય પણ એમાં હાંગરું આવે, અને આંબો 5 વર્ષનો હોય તો મીઠી મધ જેવી કેરી આવે. મોટાઈ છે ને એ બધી જગ્યાએ નડે છે, અવસ્થાની પણ નડે અને પૈસાની પણ મોટાઈ નડે. સાધુને નમી ન શકે. પૈસા આવી જાય ને પછી ઘણા હરિભક્તો તમે જોજો, એક કઈ કાવડિયો ન હોય ત્યારે મંદિરમાં આવે ને ત્યારે આમ લાંબા થઈ થઈને દંડવત કરે, પણ જેમ જેમ પૈસા આવવા માંડે ને પછી આમ ઉભા રે, વાહે હાથ રાખે, પાછળ હાથ રાખે. પાછળ દેવસ્થાન છે, પણ ના એ નહીં પ્રણામ કરે. ઘણા જોજો, તમારે અહીંયા કેવું હોય વળી પાછું ભક્તિનું વાતાવરણ તો મને ખબર નથી, અમદાવાદમાં આવા ઘણા દેખાય છે. હા, ધીરુભાઈ જેવા કોઈ જાડા હોય ન કરી શકે તો વળી વાત જુદી છે, કારણ કે એ કરે તો પાછા ઉભા કરવા વાળા 3 બોલાવવા પડે. વયની પદની મોટાઈ નડે છે. ત્યારે પેલા સંતે એમ કહ્યું કે ભલે મને વયનું અભિમાન નડતું હશે, પણ એવા ઘણાય સંતો છે કે જેને વયનું અભિમાન નથી એને પણ ભગવાને દર્શન નથી આપ્યું, અન્યાય છે ચોખ્ખો. ત્યારે બીજા સંતે કહ્યું કે ધ્રુવને, બાળકને દર્શન ભગવાને આપ્યું એ બતાવે છે કે તમે જો બાળક જેવા થશો તો ભગવાન દર્શન આપશે. આપણે બાળક જેવા રહી શકતા નથી એટલે ભગવાન દર્શન આપતો નથી. બાળક જેવા નિર્દોષ થવાય છે. કોઈ બહુ સરસ કીધું છે કે કેરી પેલા ખાટી હોય પણ જેમ જેમ સમય જાય ને એમ પાકી થાય અને મીઠી થઈ જાય. કોઠીમડું કડવું ઝેર જેવું હોય પણ સમય જાય તો એ પાકી જાય અને મીઠું થઈ જાય. આંબલી ખાટી છે પણ જેમ પાકે એમ મીઠી થાય. પણ આ માણસ જ એક એવો છે કે જેમ જેમ પાકે એમ કડવો થાય. ગુણવત્તા ઘટતી જાય છે. કેરી, કોઠીંબડા, લીંબુ, આંબલી બધાની ગુણવત્તા કેમ વધે છે અને માણસની કેમ ઘટે છે? તમે સરસ ગાડી લાવો, સરસ ઘડિયાળ લાવો, જેમ જેમ સમય જશે એમ ગુણવત્તા વધશે કે ઘટશે? ઘટશે ને. કેરીને જેમ સમય જાય એમ ગુણવત્તા વધી, લીંબોળી પણ કડવી છે પણ પાકે એટલે મીઠી થઈ, જેમ સમય જાય તો ગુણવત્તા વધી, કિંમત પણ વધી, ગુણ પણ વધ્યા. પણ મોટર, કોઈ વાહન, કોઈ ઘડિયાળ, એની ગુણવત્તા પણ ઘટે અને કિંમત પણ ઘટે, તો બંને વચ્ચે ભેદ શું છે? પેલા ચેતન છે અને આ બધા જડ પદાર્થ છે. જડ પદાર્થને સમય વીતે તેમ ગુણવત્તા ઘટે અને કિંમત પણ ઘટે, ચેતન પદાર્થને જેમ જેમ સમય વ્યતીત થાય એમ ગુણ વૃદ્ધિ થાય અને કિંમત પણ વધે. એના ઉપરથી એ નક્કી કરી શકાય અને કહી શકાય કે માણસનું ગુણવત્તાનું પ્રમાણ જો ઘટતું જતું હોય તો એ ભલે ચેતન દેખાતો પણ જડ હોવો જોઈએ. એ જીવે છે જડ રૂપ થઈને, એટલા માટે એની ગુણવત્તા ઘટે છે. ચેતન થઈને જો જીવતો હોય તો એ મહાત્મા ગાંધીમાં ગુણવત્તા પહેલા પ્રથમ ઓછી હતી, પણ જેમ જેમ ઉંમર થઈ એમ ગુણવત્તા વધતી ગઈ. જોગી સ્વામી જયારે સાધુ થયા હશે અને પછી જેમ 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 સમય ગયો આજે ગુણનો ખજાનો છે. કેમ? ચેતનવંતા થઈને, ચેતનાથી જીવે છે. તો આપણે નક્કી કરવું જોઈએ કે આપણી જો ગુણવત્તા ઘટતી જતી હોય, કિંમત ઘટતી જતી હોય સમાજમાંથી, ઘરમાંથી, તો સમજવાનું કે આપણે જડ થઈને જીવીએ છીએ, જડતાથી જીવીએ છીએ. કેરી હોય, લીંબોળી હોય, પણ એ ઝાડની ડાળીથી ખરી જાય ને પછી પાછી એની ગુણવત્તા ઘટવા માંડે, સડવા માંડે, ગંધાઈ જાય અને ફેંકી દેવી પડે. એટલે બીજો મર્મ સમજવા જેવો છે કે ચેતન સાથે જયારે જોડાયેલું છે ફળ, ત્યાં સુધી જ એની ગુણવત્તાની કિંમત વધતી જાય છે. એમ પરમ ચૈતન્ય એવા પરમાત્માની સાથે જો આપણું જોડાણ હોય તો જ આપણે ચેતનવંતા થઈ અને અનંત ગુણના ધામ એવા પરમાત્મા રૂપ થઈ. નિર્દોષ બાળક જેવું થવાતું નથી. ત્યારે ફરી આ સંતે કહ્યું કે ભાઈ, બાળક જેવા નિર્દોષ પણ ઘણા સંતો છે, છતાં પણ ભગવાનનું દર્શન નથી થયું, ભગવાને અન્યાય જ કર્યો છે. ધ્રુવને દર્શન આપીને આપણા પ્રત્યે અન્યાય જ કર્યો છે. ત્યારે ત્રીજા સંતે એમ કહ્યું કે ધ્રુવની સાધના અને આપણી સાધનામાં ફરક હોવો જોઈએ. ધ્રુવની સાધના એટલી મહાન હશે. ત્યારે આ સંતે એમ કહ્યું કે ભાઈ, કઠોર સાધના કરનારા પણ સંતો છે, છતાં ભગવત દર્શન નથી થયું, ભગવાને ઘોર અન્યાય કર્યો છે. કોઈ નિર્ણય ન આવ્યો સંત સભામાં કે ધ્રુવને ભગવાને 6 વર્ષમાં 6 મહિનામાં એને દર્શન કેમ આપ્યું. એમ ચર્ચા વિખવાદે ચડી. એમાં સાગર કિનારે એક નૌકા લઈને નાવિક આવ્યો. નાવિકે સંતોને જોયા એટલે નાવિક દોટ મૂકીને સંતોને દંડવત માંડ્યો કરવા અને વિનંતી કરી, બાપજી આટલા બધા સંતો અચાનક મને મળી ગયા, આ મેં નૌકા બનાવી છે ને એ આજે પહેલી વાર મેં સાગરમાં તરતી મૂકી છે, તો આપ થોડા સંતો આમાં બેસો અને હું સાગર વિહાર કરાવું, મારી નૌકા પ્રસાદી ની થઈ જાય. સંતો આમે થાક્યા હતા ચર્ચા કરી, એટલે થોડા હળવા થઈ. પેલા ને કહ્યું, ચલો સારી ગાડી કોઈ પ્રસાદી ની લાવે તો શું, પ્રસાદી ની કરવામાં વાંધો શું છે, 2 ચક્કર ઓર લગાયંગે, અમે કહા ઘૂમના હૈ, અમે તો ઠાકોરજી કો ઘુમાના હૈ, હા પેલે સે ઘુમા દીયા ઇસલિયે ઠાકોરજી ભી તુમ્હારે પીછે પીછે ઘૂમતા. નૌકામાં સંતો બેઠા, નૌકા સડસડાટ ચાલી જાય છે. હવે જોજો, ચારે બાજુ કુદરત નિહાળે છે, એમાં મોટા મોટા ધોળા ઢગલા જોયા. એટલે એક સંતે કહ્યું કે આ મીઠું અહીંયા તો ન હોય, મીઠાનો ઢગલો છે નહી, આ છે શાનો. એટલે પેલા નાવિકે કહ્યું કે હા, મીઠું તો ન જ હોય, કંઈક બીજું છે. એમ કરો, હું નૌકા કિનારે રાખું છું, તમે ઉતરીને જરા તપાસ કરો છે શું. નૌકા કિનારે રાખી, પેલા સંતો થોડા ઉતર્યા અને ત્યાં દોડીને જોવા ગયા, તો એકદમ પાછા ભાગ્યા. એ ઢગલાઓ હાડકાના ઢગલા હતા. સંતોએ કહ્યું કે છી છી છી, આ તો કોઈ સાગરના પ્રાણીઓના હાડકા છે કે કોઈ જંગલના પ્રાણીઓના છે કે પછી કોઈ ઋષિ મુનિઓને મારી નાખેલા રાક્ષસો એકઠા કરેલા હાડકાના ઢગલા છે. ત્યારે નાવિક ખડખડાટ હસતા હસતા બોલ્યો કે ન તો આ સાગરના કોઈ પ્રાણીઓના હાડકા છે, ન તો કોઈ જંગલના પ્રાણીઓના હાડકા છે, ન તો કોઈ ઋષિ મુનિઓના હાડકા છે. પરમહંસો સાંભળી લ્યો, આટલા જન્મ ધરીને ધ્રુવે સાધના કરી હતી ત્યારે આ જન્મે એને ભગવાને દર્શન આપ્યા છે, આ ધ્રુવના હાડકા છે. સંતો આમ હાડકાના ઢગલાને જોઈ રહ્યા, દિગ્મૂઢ થઈને હજી વિચારે ન વિચારે આ તરફ જોવે તો નૌકાને નાવી કદ્રશ્ય. ભગવાન જવાબ આપીને ચાલ્યા ગયા. કહેવાનું શું છે, ભગવત પ્રાપ્તિ આટલી દુર્લભ છે, મળી શકાય એવું નથી, ભગવાનના ધામમાં પહોંચવું પણ કંઈ સહેલું નથી. જન્મ જન્મની સાધના કરીને હચમચાવી મૂકે એવી સાધના એ બાબત છે ને કે આટલા જન્મ હાડકાના ઢગલા થઈ જાય, એટલા જન્મ ધ્રુવ સાધના કરે ત્યારે એને પ્રભુ આમ આવે તો આપણો પત્તો ક્યારે લાગે. અને ગુણાતીતાનંદ સ્વામીએ પણ કહ્યું છે કે લાખ મણ લોઢાનો ગોળો અક્ષરધામમાંથી પડતો મૂકે, સાંભળી છે ને આ વાત તો, અને વાયુને લેરખે ઘસાતો ઘસાતો પૃથ્વી ઉપર આવે તો રજ ભેળી રજ થઈ જાય, એટલું ભગવાનનું ધામ છેટું છે. એટલે સંતો ભક્તો સાંભળજો, એમ ભગવાનના અક્ષરધામમાં જવું સહેલું નથી. વાયુને લેરખે ઘસાય, વિચાર કરો કેટલું છેટું હશે. આપણા દેશમાં તો એવી અમુક કંપનીઓ એવા સાબુ બનાવે છે કે સાબુ ઘસાતા નથી, બોલો. આ કપડા હાર્યા ઘસીએ ને, જીન્સના તમે પેન્ટ લ્યો જેનાથી કૂતરાય ડરે છે, એમાં ઘસો તો એ કપડું ફાટી જાય પણ સાબુ છાતી કાઢીને બેઠો હોય. અને ઇન્ડિયામાં મળે એ તમારે કેલિફોર્નિયામાં ના મળે આ બ્રાન્ડ. અને પાછી વળી સાથે સૂચના મારી હોય કે વાપરતા પહેલા અડધો કલાક પલાળી રાખવો, તોય પણ ઉતરે નહીં. બોલો, સાબુ નથી ઉતરતા, ઓલો લોઢાનો ગોળો વાયુને લેરખે ઉતરતો ઉતરતો આવે છે, ત્યારે કેલ્ક્યુલેશન કરવાનું છે કેટલું ઝેટું હોય છે. આ દેશના સાબુ મજબૂત છે. કોણ જાણે, ખબર નહીં, એવા વેપારીઓને પાસે આવા ગ્રાહકો મળી રહ્યા છે. અહીંયા ખરીદ વેચાણ આવું ચાલ્યા જ રાખે છે. બોલો, વિચિત્ર ગ્રાહકો, વિચિત્ર વેપારીઓ આ દેશમાં છે, ઘણા વિચિત્ર. એક જણો દુકાન ઉપર જઈને પેલા દુકાનદારને ખગડાવો મળ્યો, ક્યારે યાર તમે મને સાબુ કેવો આપ્યો છે, કેમ મેં આનાથી કપડા ધોયા તો કપડા અડધો અડધો ફૂટ ચડી ગયા. તો પેલો દુકાનદાર કે એમાં શું વાંધો, અરે શું અડધો અડધો ફૂટ ટૂંકા થઈ ગયા, તો કે એમ કરો ને, આ સાબુથી નાઈ લો, બે બરાબર થઈ જશો, બરાબર થઈ જશો. અને મારો સંતુષ્ટ થઈને વયોય ગયો પેલો. સાબુની જવા દો, અમને આ રાજકોટ વર્ષો પછી આવ્યો છો, અહીંનું ઘણું યાદ આવે છે. અમારા અહીં પેલા ખુમણ શંકર મહારાજ હતા, રસોઈ કરતા, હાથ ફૂટ ઊંચા, જમદૂત જેવા વિશાળ કાય, જોઈને જ ભૂખ મરી જાય. હવે એને મોહનથાળ બનાવ્યો અને ચાસણી લીધી બાપા, પણ કેવી, આખું ગુરુકુળ મથે તો ડગલી ખહે નહીં. અને અમારે એ વખતે ભંડારી સામે જે હશે તે આપણે નામ તો ના દેવાય. હેલા કે ખુમણિયા બળધિયા, કે મારે આબરો લઈ નાખી, હવે મારે આ બધાને હું જોઉં. હવે બાપજી પછી રોલાવી નાખ્યો, પણ હવે આ ઓછા છોકરા કઈ, 1000 માણોનો રસોડું અને આ મોહનથાલ નાખવો ક્યાં? અને પછી જે આઈડિયા લગાવ્યો, તુવેરની દાળ બાફા મૂકે ને એમાં પેલા દગડા નાખે, અડધો કલાક તો તપેલામાં ખખડે. તપેલું વિચારે કા નાખ્યું છે હું, અડધો કલાકે ખુમણીઓ કાન દઈને ક્યાંક ઓગળ્યું. પણ મારી સંતો જમવા બેસે ને, બધાને ખબર ન હોય આમાં આઈડિયા હાલે છે. અરે ભંડારી એને કહેવાય કે જે બગાડ ન કરે ખોટો. આજના ભંડારી હોય તે દાળમાં ન નાખે, એ ક્યાંક નાખ્યા હોય કૂતરાય પસ્તાય પાછા, કારણ કે એના બબે દાંત એમાં જોઈતા રહે. બોલો, કે પછી સંતો જમવા બેસે અને પણ મારી દાળ એટલે રાજાભાઈ, એટલે ઓલા સંતો અરસ પર જમતા જમતા વિચાર કરે કે રામદેવ મસાલા નાખે છે કે બાદશાહ નાખે છે, એ કઈ નથી, આ તો ખુમણ બ્રાન્ડ મસાલા છે. આ 25 વર્ષ પહેલાના એ રસોડા શું મજા છે. અત્યારે સારું સારું ખાવા મળે પણ આવો આનંદ ના આવે. એ એકાદશી નો શીરો તેથી ગોળ નાખતા, હવે આ સુધરી ગયા લોકો, સોલાપુરી લઈ આવે ધોળો ધોળો, બધા કેમિકલ નાખેલો ને એવો, પણ એ ગોળનો બનાવેલો રડબડિયો શીરો એકાદશી નો. એ મારે અયોધ્યા બનારસ થી આવેલા વશિષ્ઠ નારાયણ મિશ્ર, હવે એને ત્યાં બિચારાને આવું મળે નહીં. એકાદશી આવે ને ગાંડો થાય, થાળીથી પીવાય, ઓય ચમચીથી શીરો ન ખવાય, એમાં ઓલા હાબુની જેમ સૂચના લાગેલી હોય. પણ એ વશિષ્ઠ નારાયણ મિશ્ર થાળી ભરીને પીવે ને પછી તો હરિપ્રસાદ સામે એમને સામેથી બોલાય આવે, એ બોતડું બે અહીંયા બળદિયા પીલા. તે ઓઈલો શું કે ખબર, એ કઈ બોતડામાં તે સમજે નહીં. એટલે કે આહા સ્વામીજી, તુમ કિતને મીઠે મીઠે વચનો છે મુજે બુલાતે હૈ, એસે મીઠે વચનો છે મુજે દેશ મે ભી કોઈ નહીં બુલાતે. મનમાં કઈ તું અર્થ સમજ ને તો આ શીરો નો ભાવે. એ મીઠે નહીં, બહુ કડવે શબ્દ હૈ. એક વાત યાદ આવી, એક જણો ધોબી રે બાજુમાં, ધોબી એના છોકરાને આમાં ધ્યાન રાખો તો સમજાયું, અને છોકરાને મારે અને મારે ને પાછો ગાળો દે. ગાળો શું દે? હરામજાદે, ઉલ્લુ કે પઠ્ઠે, ગધે કી ઓલાદ. ધોબી એના છોકરાને મારે ને પાછો આવું કહેતો છે, ગધે કી ઓલાદ, ઉલ્લુ કે પઠ્ઠે. તો બાજુમાં એક પંડિતજી રે, વિદ્વાન હતો ભાઈ. એટલે એ આ સાંભળી ની કે અરે એ ધોબી ભાઈ, તને ખબર છે આ ગાળો કોને લાગે છે? તો કે એ તો જે સમજતા હોય એને લાગે. પંડિતજી વયો ગયો, બોલો. હું તો કઈ સમજતો નથી આનો શું અર્થ થાય. જે સમજતા હોય એને લાગે. ભલે હસી ખુશીની વાત રહી, પણ શબ્દ એવું છે, સત્સંગના શબ્દ પણ ભાઈ એને લાગે, જે સમજે એને લાગે, ન સમજકો અર્થ નહીં આ છે. શબ્દ પણ એને અસર કરે કે જે સમજે. એટલે ગુણાતીતાનંદ સ્વામીના શબ્દ એ કે વાયુને લેરખે ઘસાતો ઘસાતો લાખ મણ લોઢાનો ગોળો રજ ભેળો રજ થઈ જાય, એટલું અક્ષરધામ છેટું છે. પણ એક દિવસ એક ઘટના બની, મેં એવી નોંધ વાંચી છે એટલે કહું. મને તો બહુ આશ્ચર્ય જ થાય છે. નડિયાદમાં કૃપાશંકર જાની, એને ગુણાતીતાનંદ સ્વામી આગ્રહ કરેલો કે આપ મારે ત્યાં પધારો. અને સ્વામી એ વખતે અમદાવાદ આવેલા હતા, તો અમદાવાદ થી રેલવેમાં ગુણાતીતાનંદ સ્વામી નડિયાદ ગયા છે. રેલવેમાં પહેલી વાર, તમને ખબર છે એ આપણે પગે ચાલતા હોય ને કેટલું કષ્ટ સહીને સંતો ગામડે ગામડે જતા હોય, એમાં રેલવેમાં ફર્સ્ટ ટાઈમ બેસવાનું હોય બધા સંતો. સ્વામીને માટે કોઈ આશ્ચર્ય નથી, પણ બધા જોઈ જ રહ્યા ને. હજી તો બિસ્તરા પોટલા મૂકીને હરખા પગ ફેરાવે ને ઠેરાવે ત્યાં તો નડિયાદ આવી ગઈ. કારણ કે હાલીને જતા હોય તો કેટલા વખતે પહોંચતા હોય, આઈ પોટલું મૂકે ને આઈ પોટલું ને એવું કરીને જ્યાં મૂકી ત્યાં નડિયાદ સ્ટેશન. બધા નીચે ઉતર્યા, સ્વામી ઉતર્યા, પણ સ્વામી બોલા બસ આવી ગયું. તો કે હા સ્વામી બાબા, આવી ગયું નડિયાદ. લે હા તો ભાઈ ગજબ. પણ સ્વામી પછી બહુ સરસ બોલ્યા, ભક્તો સંતો, મેં ક્યારેક કીધેલું છે કે અક્ષરધામ તો વાયુને લેરખે લાખમણનો લોઢો ગોળા ઘસાય તો રજ ભેળો રજ થઈ જાય, એટલું છેતું છે. પણ આ સ્વામિનારાયણનો કોઈ આશ્રય કરે તો ફડાક ત્રીજે ડચકે અક્ષરધામમાં વયો જાય. આવો અવતાર આપણને મળ્યા છે, આવા અવતારી આપણને મળ્યા છે, ત્રીજે ડચકે અક્ષરધામ મળે એવા ભગવાને કૃપા કરી છે. બોલો કેટલું મોંઘું હતું ને કેટલું. એટલે મુક્તાનંદ સ્વામીએ આરતીમાં કહી નાખ્યું, સુગમ કરી સીધી. એટલે પસ્તાવા જેવું નથી, હતું તો ઘણું મોંઘું. હજીય જે ભગવદ આશ્રય આવી રીતે નથી કરતા એને તો લાખમણ લોઢા ગળા જેટલું જ છેટું છે, એમાં કોઈ સવાલ નથી. આ જે મળે છે એ આશ્રયના પ્રતાપથી મળે છે. કાંડલાના મૂળી દોષી અંત સમય હોય, મહારાજની પ્રતીક્ષા કરતા હોય, પરમ એકાંતિક ભક્ત મહિલા, પણ એમના થોડા દેહ છોડવાની મહારાજની પ્રતીક્ષા, એ વખતે એના પતિ બાજુમાં બેઠેલો, ગામડિયા માણસ બિચારા, અને એના પતિને બહુ સત્સંગ નહીં અડેલો, અને આ પરમ એકાંતિક બાઈ સત્સંગ. એમણે એને કહ્યું કે ડોશી, તારા જીવને ગત કર ગત કર, હું તારી પાછળ એકાદશી કરીશ. આહા, ત્યાં તો અશક્ત શરીરે મૂળી દોષી બેઠા થઈ ગયા. શું બોલ્યા શું બોલ્યા, શરમ આવે. અરે રે, આટલા આટલા વર્ષ મારી ભેળા રહ્યા તોય તમને કાંઈ સમજાણું નહીં. સાંભળો સાંભળો, મારા ગતની તો ક્યાં વાત છે, પણ જેણે મારા ગોળાનું પાણી પીધું હોય ને એને જમના તેડા નહીં આવે. મારા હાથના જેણે રોટલા ખાધા, એ મહેમાન હોય કે કૂતરા હોય જે હોય, એને બળજો દોષીનો, એને જમના તેડા નહીં હોય. તો તમે વર્ષો સુધી મારું રાંધેલું જીમા છો, તો તારીય ગત જીવતા થઈ ગઈ છે તો મારી ગતમાં તો શું કહેવાનું હોય. લ્યો આ મહારાજ આવ્યા છે, મારા પ્રભુ આવ્યા છે, જય સ્વામિનારાયણ કઈ ડોસી વયા ગયા. એના ગોળાનું પાણી પીવે, એના હાથનો કોઈ રોટલો જમે, ભગવત પ્રાપ્તિ થઈ જાય. મનાય નહીં, મનાય જલ્દી હા ન પડે. ચાલો આટલું છે, હા આવું છે, સમજવા જેવું છે. આ કાલ સવારનો આ પ્રસંગ છે. ગુંદાસરાના મૂળજી ભગત, હે, એનો પોતે બીમાર હતા, પથારી વશ હતા, પણ એમાં એમને ખેતીમાં ઉપયોગમાં આવેલો બળદ 20-20 ધર ખેંચી નાખી હોય, એ બળદ બિચારો માંદો થઈને થોડો ફરજામાં પડેલો. ભગત ઈચ્છે ઘરે આ બિચારો વયો જાય તો સારું. બધા સુઈ ગયા ને, હા બંનેની ઘટના છે, જો કેટલું સહેલું છે. બધા સુઈ ગયા એટલે ભગત પોતાની રીતે બળ કરી, જોર કરી, ખાટલેથી ઉતરી, પથારીથી ઉતરી, શરીરને ખેંચી અને બળદ પાસે પહોંચ્યા. બળદને માથે હાથ ફેરવો, બળદને કહેતા જાય કે મેં સંતોની સેવા કરી છે, દશાંશ વિશાંશ આપ્યો છે, સાધુઓને જમાડ્યા છે, ભગવાનને થાળ કર્યા છે, એમાં તારો જ દશાંશ વિશાંશ છે, કારણ કે એની ખેતી કરી છે ને. એટલે મહારાજને પ્રાર્થના કરે કે મહારાજ આ બળદને પણ તમે કલ્યાણ કરો, એને લઈ જાઓ. બળદનો હિસ્સો ખરો કે નહીં? જે અનાજ પાક્યું એમાંથી ખેડૂત દશાંશ આપે, અને એમાં મૂળજી ભગત જેવા બળદને પણ હિસ્સો મળે છે. એ પણ એ વિચાર કોને આવે? જેને લોયાના ત્રીજા વચનામૃતમાં કહ્યું એવો મહિમા સમજાણો હોય એને આવા વિચાર આવે કે આ બળદનું કલ્યાણ થાય જ. એ મૂળી દોષીને વિચાર આવે, આપણને એમાં ઢોર દેખાય, એટલે આપણે પશુત્વરીય છે, જડત્વરીય છે. મૂળજી ભગતને ચૈતન્ય આત્મા દેખાય છે, મોક્ષભાગ્ય આત્મા દેખાય છે. અને એ મૂળજી ભગત એના કાનમાં ભગવાન સ્વામિનારાયણની ધૂન અડધી રાત્રે કરે, સાંભળ. આપણને વિચાર આવે કે બળદ ધૂન સાંભળે, એ જયારે મહિમા જાગે ત્યારે આ ચેતનવંતી આખી સૃષ્ટિ થાય. ભગત બળદના કાનમાં ધૂન કરે છે અને મહારાજને પ્રાર્થના કરે છે કે મહારાજ આ બળદ પણ સેવા કરનારો છે, ચેડી જાઓ. અને શું બન્યું? એ ભાંગલી રાતે ગુંદાસરાના એ બળદ બાંધવાના ફરજામાં અનંત કોટી બ્રહ્માંડનો અક્ષરાધીશ ભગવાન સ્વામિનારાયણ પ્રગટ્યા અને બળદને જોત જોતામાં તેડીને ચાલ્યા ગયા. આ સત્સંગ છે. આવું શા માટે થાય છે? પુરુષોત્તમ નારાયણ સંકલ્પ કરીને આવ્યા છે. આવો સંકલ્પ કોઈ અવતારે કર્યો નથી. શ્રીજી મહારાજનું વચન ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે અમે 100 મનવાર લઈને આવ્યા છીએ ને એમાં આ બધાને ભરી ભરીને લઈ જવા છે. પુરુષોત્તમ સંકલ્પ કરીને આવ્યા છે એટલે આટલું સસ્તું કલ્યાણ છે. ગુણાતીતાનંદ સ્વામી એક બીજો દ્રષ્ટાંત આપ્યું છે કે રાજા તરસ્યો થયો તો વિચાર થયો કોઈ ખેતર દેખાય તો પાણી દઈને પીવું. એમાં એક ખેડૂત દેખાયો, દૂરથી એનો ઘડો જોયો, રાજા છે. પેલા તો પ્રજા રાજાને ક્યાં મુખોનું મુખ જોતી હોય, ઓળખતી હોય, પણ રાજા સાહેબ પોશાક મૂછો રહી ગઈ હોય, હાથમાં હથિયાર હોય. અહીંથી રાજા સંકલ્પ કરે છે કે આટલો તૃષાતુર છું અને જો આ પાણી મને ખેડૂત પાય તો મારે એને એક ગામ આપી દેવું છે. આ બાજુ પેલો ખેડૂત વિચાર કરે છે કે આ તો કોઈ હિંસાચારી મનુષ્ય છે, હથિયાર રાખે છે, આ તો જીવ હિંસા કરનાર, આને હું પાણી ન પાઉં, પાણી પીવા જ આવે છે, નહીતર આ કાળે ઉંદર આ મારા તરફ કોઈ ન આવે. એણે પેલા રાજાના દેખતા જ ગળાને પથ્થર મારીને ફોડી નાખ્યો. અહીંયા રાજાએ સંકલ્પ કર્યો છે કે આ જો મને પાણી પાય તો મારે એને એક ગામ આપવું છે, અને પથ્થર મારીને પાણી ફોડી માટલું ફોડી નાખ્યું. રાજા તો નજીક આવ્યા, ખેડૂતને કહ્યું કે ભાઈ હું તરસ્યો હતો, પાણી પીવા આવતો હતો, તે આ કેમ ફોડી નાખ્યું? તો કઈ જવા દો ને વાત, મને એમ લાગ્યું કે આ તો હિંસા કરનારા છે. ત્યારે કહ્યું કે ભાઈ ખેડૂત, હું આ તારા નગરનો રાજા છું અને પાણી પીવા તારી પાસે આવતો. ઓહો, અન્નદાતા, તો મારે તમને જળ પાવું જોઈએ, પણ મેં તો માટલું ફોડી નાખ્યું. માફી માગી, પગમાં પડ્યો, રડ્યો. પણ રાજાએ કહ્યું કે તે ભલે પાણી ફોડી ન પીવડાયું, પણ મેં સંકલ્પ કર્યો છે કે મારે તને ગામ દેવું, એટલે મેં તને ગામ આપ્યું, જા. પાણી ન પીવડાયું પણ પોતાના સંકલ્પને આધીન થઈને ગુણાતીતાનંદ સ્વામી કે પેલા રાજાએ ગામ આપ્યું એમ પુરુષોત્તમ નારાયણ સંકલ્પ કરીને આવ્યા છે કે અમારો આશ્રય કરે એને અક્ષરધામ આપવું, એટલે અક્ષરધામ મળે છે. આ દ્રષ્ટાનામ હેલ મજા આવે એવું છે કે નહીં? માટલા ફોડી નાખીએ, સત્સંગને પાણી ન પાઈએ, નિયમ ધર્મ ન પાળીએ, લોચા લબાચા ફાવે એટલા કર્યા કરીએ. ભગવાને સંકલ્પ કર્યો છે અક્ષરધામ આપશે, બરાબર છે ને? એટલે બાપા હા પાડે કે એવું જ છે. જાણો જો બાપા કઈ તમે માટલા ફોડતા નથી ને, આમાં મર્મ છે. માટલું તો બિચારો સમજતો નહોતો એ દશામાં ફોડી નાખ્યું, પણ પછી એને ચરણ પકડી લીધા, ક્ષમા કરો મહારાજ, ક્ષમા કરો. એ પ્રાયશ્ચિત્તમાં જ એ સંકલ્પની પરિપૂર્તિ છે. અજ્ઞાન દશામાં થાય, જે થાય તે ભૂલ થઈ છે, પણ પછી પ્રાયશ્ચિત રૂપે પશ્ચાતાપથી એ ભગવત ચરણને જો પકડી રાખે તો એને પુરુષોત્તમ નારાયણ અક્ષરધામ આપે છે. સમય ઘણો થયો છે, કલ્યાણ સોંગું થયું છે, અને અહીંયા જેમ બેઠા છીએ એમ સાથે ભગવાનના ધામમાં બેસીએ એવી પ્રાર્થના સાથે વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજ.